તારીખ 20/12/1982 શ્રી પરમાગમ સાર બોલ નંબર 144 અને 145 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 49
સામાન્ય છે અને ઇન્દ્રિય વિશેષ છે એવા એક પદાર્થની અંદર સામાન્ય વિશેષાત્મક થઈને એક પદાર્થના બે અંગ છે તેમાંથી અધ્યાત્મ ઊભું થાય છે કે આ પ્રકારે કે વિના પ્રકાર એક રૂપ સામાન્ય સ્વરૂપે રહું છું મારું વિશેષણ પણ જે મને વિષય કરે છે મારું વિશેષણ કે જે મને વિષય કરે છે એ પણ સામાન્યને સ્પર્શતું નથી સામાન્યમાં એની કોઈ અસર નથી એને લઈને સામાન્યમાં કોઈ ફેરફાર નથી દ્વૈત પણ થતું નથી હું તો એકલો અદ્વૈત સ્વરૂપે જ રહું છું અને એમ એવું જોવું જાણવું અનુભવ થવો એ વિશેષમાં થાય છે ત્યારે વિશેષમાં પણ વિભાવના વિકારના ઉપદ્રવ થતા બંધ થાય છે હેતુ એ છે કે પરિણામમાં વિભાવ અને વિકાર ન થાય એ હેતુ છે કહે છે કે જે પોતે વિભાવ અને વિકાર વિનાનું મૂળ અસલ પોતાનું સ્વરૂપ છે એમાં અહંબુદ્ધિ નથી એમાં પોતાપણું નથી એટલે વિભાવમાં અને વિભાવના વિષયમાં પોતાપણું થયા વિના રહેતું નથી બરાબર વળી જે પરદ્રવ્યને પરભાવમાં પોતાપણું થાય છે એ અત્યંત રસથી થાય છે એકત્વ બુદ્ધિ ત્યારે થાય કે અત્યંત રસ હોય ત્યારે થાય અત્યંત રસ હોય ત્યારે થાય એકત્વ બુદ્ધિ એ રસને ઠંડો પાડવો એ રસને મોળો પાડવો એ રસને ફિક્કો પાડવો એને માટે સ્વરૂપ પ્રાપ્તિની ઘણી ભાવના જોઈએ અત્યંત ભાવના જોઈએ એક રસના વિષયમાં અનુભવ પ્રકાશકાર લખે છે આ સ્વાધ્યાય ઉપરથી કેમ રસ કેળવવો રોજ સ્વાધ્યાયનો વ્યવહાર છે ને એના ઉપરથી કેમ રસ કેળવવો
સ્વરૂપ રસ કેમ
કેળવવો એ વિષયમાં છે શબ્દ રસ અને જ્ઞાન રસ એમ બે ભેદ પાડે છે સાધક છે અને અર્થ સાધ્ય છે થોડા સાધ્ય સાધકના અહીંયા ભેદો ચાલ્યા છે એમાં શબ્દ સાધક છે અને અર્થ સાધ્ય છે શબ્દના નિમિત્તે શબ્દના અર્થ ઉપર જવાય છે તેથી શબ્દ સાધક છે અને અર્થ એનો સાધ્ય છે જેમ સાકર એમ કહેતા સાકરના અર્થને સમજીએ અર્થ એટલે શબ્દનો અર્થ શું થાય શબ્દનો અર્થ શું થાય પછી અર્થ અર્થ ઉપરથી પરમાર્થ અર્થમાં બે ભેદ છે એક શબ્દનો સામાન્ય શબ્દાર્થ અને શબ્દ ઉપરથી એનો આત્માને હિતરૂપ થાય એવો જે ભાવ ખેંચવો એને પરમાર્થ કહે છે.
બરોબર.
આમ અર્થ અને પરમાર્થમાં તફાવત છે. કેમ કે બુદ્ધિમાન માણસને શબ્દના અર્થ સુધી તો પહોંચ થાય છે જ્ઞાનની બુદ્ધિની, પણ પરમાર્થ સુધી પહોંચાડવી એ કેવળ યોગ્યતાનો વિષય છે. એમાં બુદ્ધિનો વિષય નથી માત્ર, પણ યોગ્યતા સાથે સાથે જોઈએ છે. એટલે એમાં એટલો ફેર છે કે શબ્દ સાધક છે અને અર્થ સાધ્ય છે. શબ્દ ઉપરથી અર્થ સમજી શકાય છે. બીજું શું છે કે શબ્દ છે એ અનેક ભાષાના ઉદ્ગયો છે. ગુજરાતી ભાષાનો આ શબ્દ છે, આ હિન્દી ભાષાનો શબ્દ છે, આ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, આ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. તો તે તે ભાષાનું જ્ઞાન હોય તો અર્થ સાધક થાય. શબ્દ ઉપરથી અર્થ ક્યારે સાધક થાય કે તે ભાષાકીય જ્ઞાન હોય તો. પણ અહીંયા તો એટલો સામાન્ય વિષય છે કે શબ્દ સાધક છે અને અર્થ એનું સાધ્ય છે. શબ્દ ઉપરથી અર્થ સદાય છે તેથી અર્થને સાધ્ય કહેવામાં આવે છે. હવે કે છે કે અર્થ સાધક છે શાસ્ત્ર. હવે આપણે શાસ્ત્ર લઈએ, શાસ્ત્રનો શબ્દનો વ્યવહાર છે ને,
વ્યવહાર
કે ભાઈ સ્વાધ્યાયની અંદર જે શાસ્ત્રના શબ્દો છે એના ઉપરથી આપણે અર્થ કાઢીએ છીએ. હેતુવાદની દૃષ્ટિએ ત્યાં સુધી પણ પહોંચાય કે શબ્દનો સામાન્ય અર્થ આમ થાય છે, પણ એ અર્થની પાછળ આવો અભિપ્રાય હોવાથી એનો ભાવાર્થ આમ થાય છે. ત્રીજું નીકળ્યું
ભાવાર્થ,
અર્થ ભાવાર્થ અને પરમાર્થ. શબ્દ ઉપરથી ત્રણ નીકળે.
બરોબર.
એક શબ્દમાંથી અર્થ થાય એનો, એનો અભિપ્રાય પકડીને એનો ભાવાર્થ થાય, અને એમાંથી આત્માને હિત અને અહિતનો
પરમાર્થ
દ્રષ્ટિકોણ પકડીને પરમાર્થ કરાય. નયા અર્થ છે એ બરાબર છે, એ પણ શબ્દના અર્થમાં જાય છે, પણ નય છે ને એ ન્યાયના હેતુથી પકડવામાં આવે છે. ભાવાર્થની અંદર પરમાર્થમાં બધું આવી જાય. પરમાર્થ છે બધાથી પર છે, ઉપરની કક્ષામાં છે. અર્થ ભાવાર્થ એ બધું એની નીચે છે, પરમાર્થ છે સૌથી ઉપર છે. અહીંયા તો એક બહુ સરસ વિષય લીધો છે, ધ્યાન ખેંચવાનું છે કે જો અર્થ સાધક છે તો જ્ઞાન રસ સાધ્ય છે.
બરોબર.
આ વિષય લીધો છે. એમ કહે છે કે જો તને શબ્દનો અર્થશાસ્ત્રમાંથી આવડતો હોય અને અર્થ સધાતો હોય તો તે અર્થને સધાયેલા અર્થને સાધક બનાવીને જ્ઞાન રસનો સાધ્ય કર. પણ છતાંય બહુ પ્રેક્ટિકલ સાઈડ લીધી છે કે તમે રોજિંદા સ્વાધ્યાયનો વ્યવહાર છે અને શબ્દો અને શબ્દોના અર્થનો એક રોજિંદો પ્રકાર ચાલે છે તો અર્થ સાધક થાય છે, પણ એમાંથી જ્ઞાન રસ સાધ્ય થવો જોઈએ. જ્ઞાનનો જે રસ આવે, આત્મરસ આવે, શાંત રસ આવે એ સાધ્ય છે. એમાંથી શબ્દ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. જુઓ કેવી રીતે વાતને ખેંચે છે. પછી તો બધા જે સાધક સાધ્યના ભેદ લીધા છે એમાં સ્થિરતા સાધક છે અને ધ્યાન સાધ્ય છે. ધ્યાન સાધક છે અને કર્મ નિર્જરા સાધ્ય છે. કર્મ નિર્જરા સાધક છે અને મોક્ષ સાધ્ય છે એવા બધા બોલવા લીધા છે. આ એક ધ્યાન ખેંચે એવો વિષય લીધો છે. વલણ કેમ ફરે એના ઉપર છે ધ્યાન ખેંચવામાં. શું છે જેમ એક આપણે લીધું કે પ્રવચન સારની 80 ગાથામાં સર્વજ્ઞ ભગવાન છે, અરિયંત દેવનું દ્રવથી ગુણથી પર્યાયથી સ્વરૂપ લીધું અને મેળવણી કરીને આત્મામાં તું એને ઉતાર કે આવો હું છું. કાલે ચર્ચા થઈ, ભૂતપૂર્વ કલેક્ટર હતા એને પેટાંબર છે સામાયિક પ્રતિક્રમણ નિવૃત્ત છે, આખો દિવસ સામાયિક પ્રતિક્રમણ બધું ચાલુ જ હોય. નિવૃત્ત માણસ છે, રિટાયર્ડ માણસ છે. આ બધું હું વાંચી ગયો છું તમારું સાહિત્ય. અમારા મારો પ્રવેશ કાળ તે પરિચયમાં એક વાર આવ્યા હતા, 25 વર્ષ પહેલા સામાન્ય એક બે વખત મળેલા, કોઈ ખાસ વાત નહીં. પણ ત્યારે તો એવો ખ્યાલ હતો કે માણસ બહુ ઉગ્ર પ્રકૃતિના છે. પછી કોઈ પરિચયની કાલ ચિંતા મળી ગયા કે આ બધું અમે વાંચેલું છે, સમજીએ છીએ, પણ એક પ્રશ્નથી ઓચિંતા મળી ગયા કે તમે એક પ્રશ્ન મૂંઝવે છે કે સર્વજ્ઞ ભગવાન છે એને જોયું હોય એમ થાય, કેમ કે તો કેવું જ્ઞાન, તો પછી મારો આત્મા ધર્મ ક્યારે પામશે એ પણ એમને જોયું છે, અને મારો આત્મા મોક્ષ કામ પામશે એ પણ એમને જોયું છે, તો મારે પુરુષાર્થ કરવાનો પ્રશ્ન ક્યાંય નથી આવતો. પુરુષાર્થ નથી અમારે, તો મારે પુરુષાર્થ કેમ કરવો? હું પુરુષાર્થ કરવા જાઉં છું એટલે સર્વજ્ઞ આડા આવે છે સીધા મને. તું તો ભગવાને જોયું છે ત્યારે ધર્મ પ્રાપ્તિ થવાની છે, ભગવાને જોયું છે ત્યારે મોક્ષ થવાનો છે, એટલે પુરુષાર્થ કરવાનું મારું જોશ જ મોડું પડી જાય છે. મારે શું પુરુષાર્થ કરવો? પણ પુરુષાર્થ કર્યો શું કામ આવશે? ભગવાને જોયું છે ત્યારે થવાનું છે ને. હું કહ્યું ભગવાનને આધીન તમારી પર્યાય છે, તો કે ના એ તો હું સમજુ છું, બે પદાર્થની ભિન્નતા હું નથી સમજતો એમ નથી. બે પદાર્થની ભિન્નતા સમજાય છે. આ જે ક્રિયા કરો છો મન વચન કાયાની, એમાં ભિન્નતા જોવાય છે? આ સ્વભાગ થાય છે એ પરભાગ છે, એમાં ભિન્નતા જોવાય છે? જેનાથી ભિન્નતા કરવી છે એને ધર્મના બાને એક તો નથી કરતા ને. ત્યાં ત્યાં થોડાક ચમક્યા, એ વાત ઠીક છે કે પછી પોતાની વાત હોય એટલે જલ્દી સ્વીકાર તો માણસ ન કરે. એ વાત સારી છે, ભેદજ્ઞાનની એ બધી સમજા છે, પણ આ શું કરવું? બસ આનું સમાધાન અહીંયા જ આવશે કે જ્યારે સર્વજ્ઞનું સ્વરૂપ ખરેખર સમજાશે, યથાર્થ પ્રકારે સમજાશે, તમે કાચું પાકું ઊંધું ઓવળું આડું ઓવળું ઉપર ટપકે સમજા છો એમ કીધું, તમે સમજા છો એમાં યથાર્થતા નથી. જ્યારે સર્વજ્ઞનું સ્વરૂપ સમજાય છે ત્યારે આત્માનું સ્વરૂપ સમજાય છે. જ્યારે કેમ કે સર્વજ્ઞ સમાન પોતાનું સ્વરૂપ છે તો તમે વાંચ્યું તો હા એ તો બરાબર વાંચ્યું છે, જેવો સિદ્ધ ભગવાનનો આત્મા એવો જ મારો આત્મા, પણ એવો ભાષે છે ત્યાં, આ તો દેહધારીને વાણીઓ અને શ્રાવક ભાષે છે.
બરોબર,
કે આ ઓઘો લીધો એવો હું છું, કંઈક એવો ઓગો ગોગો લઈએ ને એવું કંઈક કરે છે, એવો નથી આત્મા પણ. અને જ્યારે આત્મા ભાષે છે સર્વજ્ઞ ભાષતા પોતે એવો છે ત્યારે એ ધર્મને પ્રાપ્ત થાય છે, અને ત્યારે એના એ સર્વજ્ઞના કેવળ જ્ઞાન હારે પહેલી સંધિ લાગે છે કે સર્વજ્ઞ ભગવાને મારો ધર્મ પામવાનો કાળ આ વર્તમાન જોયો છે. ત્યારે સર્વજ્ઞ હારે સંધિ લાગે છે, સર્વજ્ઞ હારે આત્માની સંધિ લાગે છે, અને આત્માના ધર્મ હારે સર્વજ્ઞની સંધિ લાગે છે.
બરોબર,
એમને સંધિ લાગતી નથી ત્યારે એને એ પ્રશ્ન તો ગયો કે ધર્મ ક્યારે પામ્યું છે એ પ્રશ્ન જ ગયો. એને તો એમ લાગ્યું કે અત્યારે જ કેવળ જ્ઞાનમાં હું ધર્મ પામવાનો છું એમ જોયું છે, તેથી મારો પુરુષાર્થ યથાર્થ પ્રકારે બરાબર સ્વરૂપમાં કાર્યગત છે. એવું જે મારું સ્વરૂપ છે એને મોક્ષ ક્યારે થશે એ સમાધાન પછી રહેતું નથી. માટે આત્માના પડખે ચડ્યા વિના આ બધા અસમાધાન છે. સ્વરૂપ તો સર્વાંગ સમાધાનનો ભંડાર છે અને સર્વાંગ સમાધાન સ્વરૂપના પડખે જતા આવે છે એમાં અસમાધાનનો પ્રશ્ન રહેતો
નથી.
એમાં પુરુષાર્થ એટલે શું કે એવો જ સ્વરૂપ પ્રત્યે સંવેગ એને પુરુષાર્થ કહેવામાં આવે છે. સમ્યક પ્રકારનો વેગ એને પુરુષાર્થ કહેવામાં આવે છે. ઘણા વખત થી અમુક નિયમ લીધા હોય, ઘણા વખત થી અમુક ક્રિયાઓ કરતા હોય અને ફળ કાંઈ ન દેખાતું હોય, પછી આવે થોડી નિરાશા અંદર. વળી વિચાર કરે તો ભાવિ ભાવ તો છે જ, આપણો ભાવિ ભાવ અત્યારે નહીં હોય, અને એ ભાવિ ભાવ તો કેવળ જ્ઞાનમાં ભગવાને જોયેલો છે. હવે કરવું શું, ત્યારે આ બધું કરવું વ્યર્થ નકામું શું, આ બધું એને અંદર મૂંઝવણ થયા વિના. અહીં તો મુખ્ય લાઈન એ છે કે શબ્દ સાધક છે, અર્થ સાધ્ય છે અને અર્થ ઉપરથી જ્ઞાન રસ સાધ્ય થાય છે. જો તને શબ્દ ને શાસ્ત્ર ના શબ્દ ના અર્થ આવડતા હોય તો આત્માનો રસ જ્ઞાન નો રસ સાધ્ય થાય છે, તો અર્થ ને સાધ્ય સાધક પણ લાગુ પડે છે. નહીતર અર્થ છે એ બધો અનર્થ છે, અર્થ નથી પણ એ બધો અનર્થ થઈ જાય છે. જો અર્થમાંથી જ્ઞાન રસ રૂપ પરમાર્થ ને સાધ્ય ન થાય તો અર્થ બધો અનર્થમાં જશે. આ પરિસ્થિતિ આવે છે. જેમ એની બીજાની ક્રિયા એવી થાય છે, એવી જ આ અર્થની ક્રિયા પણ અનર્થ રૂપ થાય છે. પરમાર્થ કાઢવો જોઈએ. તો વિચાર અહીંથી કે વિષય તો દ્રવ પર્યાય નો ચાલે છે, કે દ્રવ ને પર્યાય સ્પર્શતી નથી, પર્યાય ને દ્રવ સ્પર્શતું નથી, તો એનો પરમાર્થ શું છે, અથવા એમાંથી અધ્યાત્મ કઈ રીતે મળે છે? કે જે ત્રિકાળી સામાન્ય સ્વરૂપ છે જેને પર્યાય સ્પર્શતી નથી એને કઈ રીતે અનુભવવો? કે આવો હું છું કે જેને જોનાર પર્યાય પણ એને સ્પર્શતી નથી ને જોવે છે, દૂર રહીને જોવે છે કે આવો હું છું, તો પછી બહારના પદાર્થો મને સ્પર્શે છે એ વાત તો કોઈ રીતે બની શકે એવું નથી.
બરાબર.
દ્રવ ને પહેલું એનું કવચ તો પર્યાય છે. આ માણસ
પહેરે છે
બુલેટ પ્રૂફ પહેરે છે કે નહીં? કોઈ ગોળી છોડે વાગે ની પાછી પડે એમ. બહારના અનુકૂળ પ્રતિકૂળતાના સંયોગોની અસર પર્યાય ઉપર આવે છે, દ્રવ ઉપર તો આવતી જ નથી. કેમ કે એને ગાડી દિવાલી છે. હવે જેને પર્યાયમાં અહમ બુદ્ધિ ધારી છે એને એમ થાય છે કે મને અનુકૂળતા આવી ને મને પ્રતિકૂળતા આવી, પણ ખરેખર ત્યાં આત્માનું કાયમી અસ્તિત્વ નથી. આત્માનો જે અસ્તિત્વ સ્વભાવ છે, અસ્તિત્વ શક્તિ છે, એ તો ત્રિકાળી દ્રવ સ્વરૂપની સાથે અભેદ છે. ત્યાં પોતાનું અસ્તિત્વ અનુભવ ગોચર કરે તો પર્યાય ઉપર પણ કોઈ અસર આવતી નથી, દ્રવ ઉપર આવવાનો તો પ્રશ્ન જ રહેતો નથી.
બરોબર.
આ પરિસ્થિતિ થાય એટલે એમ જોવું જોઈએ કે પર્યાયના જ્ઞાનાકારો, પર્યાયની વિકૃતિ અને પર્યાયનો કોઈ પણ વિભાગ, પર્યાયનું ક્ષેત્ર ભિન્ન, પર્યાયનો ભાવ ભિન્ન, પર્યાયની શક્તિ ભિન્ન, પર્યાય ભિન્ન એમ લેવું છે અહીંયા.
બરોબર.
પ્રમાણના વિષયથી તો બધું એક જ ક્ષેત્ર છે, પણ અહીંયા અધ્યાત્મમાં ખેંચવાનો એ વિષય છે.
બરોબર.
અધ્યાત્મ દ્રષ્ટિએ એમ ખેંચાય, ખેંચી શકાય કે હું એવી જગ્યાએ છું કે જ્યાં પર્યાય નથી. હું એવી જગ્યાએ છું કે જ્યાં પર્યાય
નથી,
પર્યાયની સ્પર્શના માત્ર નથી. એ રીતે બંને એકબીજાને સ્પર્શના નથી, એકબીજાને સ્પર્શતા નથી, એમાંથી સ્વરૂપનો આશ્રય આવવો જોઈએ. આશ્રય આવે છે પર્યાય માને, આશ્રય કરે છે પર્યાય. ધ્રુવને તો આશ્રય કરવો એ પ્રશ્ન છે નહીં, પણ આ પ્રકાર આવવો જોઈએ. સમયસાર શબ્દ માંથી શબ્દ મંગળ ને સૂચવે છે. મારો ખ્યાલ નથી એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે. સમય અર્થાત જીવ નામનો પદાર્થ, એ તો પહેલામાં કળશના અર્થમાં છે, એટલું છે. પદાર્થ નો અર્થ તો એટલો કે જે પદ છે તેનો અર્થ તેને પદાર્થ કહીએ. એમાં કોઈ પણ તત્વ આવે છે, કોઈ પણ દ્રવગુણ પર્યાયનો ભાવ આવે છે, તે પદ તેનો અર્થ તે પદાર્થ. એમ પદાર્થનો અર્થ એવો છે, પદ વત્તા અર્થ એમ છે. ૧૪૪ પ્રશ્ન છે કે આગમ નો વ્યવહાર અને અધ્યાત્મ નો વ્યવહાર એટલે શું? આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિ એ કથનની શાસ્ત્રની અંદર બે પદ્ધતિ છે.
બરોબર.
અધ્યાત્મ શાસ્ત્રમાં પણ બંને પદ્ધતિથી કથન આવે છે, અને આગમના નિરૂપણમાં ચારેય અનુયોગમાં એ બંને પદ્ધતિનો પ્રકાર આવે છે કથનનો. અહીંયા ખાસ પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે આગમનો વ્યવહાર કોને કહેવો અને અધ્યાત્મનો વ્યવહાર કોને કહેવો. એનો ઉત્તર કે સ્વરૂપની દ્રષ્ટિ થતાં જે શુદ્ધ પરિણમન થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે, અને મહાવ્રત પ્રણ વૃત્તિ આદિ શુભ રાગ તે આગમનો વ્યવહાર છે.
બરોબર.
આગમ અધ્યાત્મની મૂળ ચાવી બનારસી દાસે મૂકી દીધી છે. એમની જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે એની અંદર આગમ પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિનો વિષય પોતે લીધો છે, અને બહુ ટૂંકી વ્યાખ્યા કરીને એ વિષયને છોડી દીધો છે. પછી બહુ વિસ્તાર નથી કર્યો, પણ એ વિષયને પોતે છોડી દીધો છે ત્યાંથી. પણ મૂળ વાત એમણે લખી છે કે અધ્યાત્મ પદ્ધતિ એટલે શુદ્ધ ચેતના પદ્ધતિ. શુદ્ધ ચેતનના આશરે જે પદ્ધતિ દ્વારા શુદ્ધતાનું કાર્ય થાય તેને શુદ્ધ ચેતના પદ્ધતિ કહીએ. પદ્ધતિ એટલે કામ કરવાની રીત. માણસ નથી કહેતા મારી પદ્ધતિ બરાબર નથી, એટલે કામ કરવાની રીત બરાબર નથી. કામ તમારો ધ્યેય સારો છે, કામ તમારે સારું કરવું છે, પણ તમારી પદ્ધતિ બરાબર નથી, એમ નથી વાત આવતી. પદ્ધતિ એટલે કામ કરવાની રીત. કહે છે કે અધ્યાત્મ પદ્ધતિ એટલે આત્માના આધારે ચૈતન્યની શુદ્ધતા થાય એને શુદ્ધ ચેતના પદ્ધતિ અથવા અધ્યાત્મ પદ્ધતિ કહેવામાં આવે છે. એ સિવાયનો બધો વિષય, તમામ વિષય, જીવના પરિણામનો અને પૂતગળના પરિણામનો તમામ વિષય થાય જાય છે બધો આગમ પદ્ધતિમાં. કે જે આગમ પદ્ધતિને કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આગમ પદ્ધતિમાં શું છે કે કર્ણાનુયોગનો આખો વિષય આગમ પદ્ધતિમાં આવે છે, અને જેનાથી કર્મ બંધાય એવા જે શુભાશુભ પરિણામ એ બધાનું વર્ણન આગમ પદ્ધતિ અનુરૂપ કહેવાય છે. હવે એ અનુસાર અહીંયા આ વ્યાખ્યા બરાબર બંધ બેસે છે કે સ્વરૂપની દ્રષ્ટિ થતાં, પ્રથમ જ સ્વરૂપની દ્રષ્ટિ થતાં જે શુદ્ધ પરિણમન થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે. આત્માના આશરે પોતાના સ્વરૂપની પૂરી ઉપાદેયતા થાય, સ્વરૂપની દ્રષ્ટિ લેવું છે ને, પૂરી ઉપાદેયતા થાય ત્યારે, જે પરિણમનમાં શુદ્ધતા થાય ત્યારે તેને અધ્યાત્મનો વ્યવહાર કહે છે. એ સમ્યક દર્શન પોતે પણ અધ્યાત્મનો વ્યવહાર છે, અને ગુણસ્થાન અનુસાર જેટલી જેટલી સ્વરૂપ સ્થિરતા વધતા વધતા ગુણસ્થાન વધે અને જેટલી પરિણામમાં શુદ્ધતા વધે એ બધો વ્યવહાર અધ્યાત્મનો છે, એને અધ્યાત્મનો વ્યવહાર કહે છે. અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ જે મોક્ષ માર્ગ છે, નિશ્ચય મોક્ષ માર્ગ, તે અધ્યાત્મનો વ્યવહાર છે, એને વ્યવહાર કહે છે. પરિણામ છે ને માટે એને વ્યવહાર કહેવામાં આવે છે, અથવા એને શુદ્ધ વ્યવહાર પણ કહેવામાં આવે છે. એ શુદ્ધ વ્યવહાર છે, શુદ્ધ સદ્ભૂત વ્યવહાર એને કહે છે. શુદ્ધ સદ્ભૂત વ્યવહારનો વિષય હોવાથી, શુદ્ધ સદ્ભૂત વ્યવહારનો વિષય હોવાથી એને શુદ્ધ સદ્ભૂત વ્યવહાર કહેવામાં આવે છે. અને મહાવ્રત, ત્રણ ગુપ્તિ આદિ શુભ રાગ, પંચ મહાવ્રત, ત્રણ ગુપ્તિ, સમિતિ, 28 મૂળ ગુણ, એ બધાનો જે શુભ રાગ છે, જે મુનિ યોગ્ય દશાની અંદર ભાવલિંગી મુનિને જે કોઈ શુભ રાગ છે, જે શુભ રાગના નિમિત્તે એમને શુભ કર્મનું બંધન છે, ત્યાં કર્મનો પૂતગળનો પર્યાય પણ એમાં આવી ગયો. એવા જીવના પરિણામને અશુદ્ધ વ્યવહાર અથવા આગમનો વ્યવહાર કહેવામાં આવે છે. પેલો શુદ્ધ વ્યવહાર છે, અશુદ્ધ વ્યવહાર છે. અશુદ્ધ વ્યવહાર એટલે શું કે તે વ્યવહાર રૂપ પરિણામ, પરિણામ કે જેને વ્યવહાર કહીએ તેમાં અશુદ્ધતા રહેલી છે,
બરાબર,
તેથી તેને અશુદ્ધ વ્યવહાર કહેવામાં આવે છે. અથવા અધ્યાત્મનો વ્યવહાર છે તે આદરણીય છે, કેમ કે એ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે, એટલે તે આદરણીય છે. રીતે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ઉત્પન્ન થયા છે એવા જે મોક્ષ માર્ગી જીવો તેને ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્યનો આશ્રય વર્તતા તે પરિણામ ઉત્પન્ન થયા છે એનો આશ્રય કરવાનો પ્રશ્ન નથી કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને આશ્રય કરે છે પણ તે પ્રાપ્ત કરે છે એટલે એને યાદ રહે છે તે પ્રાપ્ત કરે છે એટલે એને તે આદરે છે ખરેખર એ અપેક્ષા એને આદરણીય કહેવામાં આવે છે ત્યાં એ વ્યવહાર અશુદ્ધ વ્યવહારને ટાળે છે અને શુદ્ધ વ્યવહારને પ્રાપ્ત કરે છે અશુદ્ધ વ્યવહારના વિષયમાં એ રીતો કે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં ભલે અશુદ્ધ વ્યવહારમાં પણ ભગવાને મર્યાદા બાંધી હોવાથી અથવા મોક્ષ માર્ગી જીવને અશુદ્ધતા જે તે ગુણ સ્થાને તે તે ગુણ સ્થાનની ભૂમિકાની મર્યાદામાં ઉત્પન્ન થતો હોવાથી અને મર્યાદા બહાર ઉત્પન્ન નહીં થતો હોવાથી એ વસ્તુ બતાવવા માટે એને ઝીણોક્ત વ્યવહાર પણ કહેવામાં આવે છે પણ ઝીણોક્ત વ્યવહાર છે એટલે ભગવાને આદરવા માટે કહેલો વ્યવહાર છે એમ નથી પણ ઝીણોક્ત મર્યાદા છે એની ભગવાને કહેલી તેની મર્યાદા છે એમ એને ઝીણોક્ત કહ્યો છે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં જેમ સ્વરૂપલીનતા વધતી જાય છે તેમ તેમ તે આગમ પદ્ધતિનો વ્યવહાર ઘટતો જાય છે અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર વધતો જાય છે લીનતા છે તે અધ્યાત્મનો વ્યવહાર છે એ મહાવ્રત ગુપ્તિ આદિ જેટલા શુભરાગ તે બધો આગમનો વ્યવહાર છે આગમમાં એને વ્યવહાર તરીકે કયો છે અને એની મર્યાદા ત્યાં બાંધી છે કે શ્રાવકને આટલો વ્યવહાર હોય મુનિને આટલો વ્યવહાર હોય એ અપેક્ષાએ તેને આગમનો વ્યવહાર કયો
બરોબર
આગમમાં કહેલો વ્યવહાર તે આગમનો વ્યવહાર એનું ઉલ્લંઘન કરીને કોઈ જાય તો એ માત્ર વ્યવહારિક સિદ્ધાંતને તોડતો નથી પણ એ મૂળ નિશ્ચય સિદ્ધાંતને પણ તોડે છે અથવા જે વ્યવહારના નિયમને તોડે છે તેના માટે કહેવાની જરૂર નથી કે નિશ્ચયના નિયમને તોડે જ છે એ તોડે જ છે એમ કહેવાની જરૂર પણ નથી કે નથી તોડતો
બરોબર
આમાં મુખ્ય શું છે જીવના પરિણામ અને જીવના અશુદ્ધ પરિણામ એને વ્યવહાર લાગુ પડે છે
બરોબર
અને તે પણ અશુભ પરિણામને વ્યવહાર લાગુ નથી પડતો શુભ પરિણામને જ વ્યવહારના પરિણામ કહેવાય છે અશુભ પરિણામને વ્યવહારના પરિણામ ન કહેવાય એને તો વ્યવહારનું નામ સુદ્ધા મળતું નથી
બરોબર
એ તો વ્યવહાર બહારની વાત છે નથી કહેતા ભાઈ અમારે એટલો વ્યવહાર નથી કે ત્યાં સુધી અમે જઈએ આવીએ એમ નથી કહેતા એ વ્યવહાર બહાર ગઈ અમુક હદે જ્યારે સાવ એની સાથે સંબંધ જ નથી ગણાતો ત્યારે એ વ્યવહાર બહાર છે એમ કહેવાય એમ મોક્ષ માર્ગને વિશે અશુભ પરિણામને તો વ્યવહારનું સ્થાન પ્રાપ્ત નથી એટલે કે એને મોક્ષ માર્ગને એને વ્યવહાર છે એ પ્રશ્ન છે શુભ પરિણામ સાથે મોક્ષ માર્ગી જીવનો વ્યવહાર છે પણ તે અશુદ્ધ વ્યવહાર છે અને જે શુદ્ધ પરિણામ છે તે શુદ્ધ વ્યવહાર છે એ અધ્યાત્મનો વ્યવહાર છે ને આ આગમનો વ્યવહાર છે વ્યવહારાભાસ છે એ વ્યવહાર નથી પણ વ્યવહારાભાસ છે ચાહે દીક્ષા અંગીકાર કરે અને પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિને 28 મૂળ ગુણ નિર અતિચાર પાળે તો પણ તે બધું વ્યવહારમાં નહીં પણ વ્યવહાર ભાસમાં જાય છે.
બરોબર.
એમ કહે તેને ખબર નથી એટલે કે આ બધો આગમુક્ત વ્યવહાર છે ને તેનું હું બરાબર પ્રતિપાલન કરું છું. નિર્દોષપણે એમાં કાંઈ પણ દોષ ન લાગે, અતિચાર દોષ પણ ન લાગે એવો હું એનો વ્યવહારનું બરાબર ચોખ્ખું પ્રતિપાલન કરું છું. એમ એને આગમનો વ્યવહાર પાડ્યો એમ કહેવાય, પણ ખરેખર એ વ્યવહાર આ ભાષમાં છે. જે ભાવલિંગી મુનિ છે એને આગમનો વ્યવહાર છે ને અધ્યાત્મનો વ્યવહાર છે, એમાં આગમનો વ્યવહાર એનો ઘટતો જાય છે, અધ્યાત્મનો વ્યવહાર એનો
ઘટતો જાય છે.
આમ જાણવું, આમ જાણવું, આમ જાણવું એમ બધું વાત કરે છે. જુદા જુદા રૂપે જીવ દ્રવ્યની પરિણતિ તથા જુદા જુદા રૂપે પુંગળ દ્રવ્યની પરિણતિ તેનું વિવરણ એમ કરીને અનેક પ્રકારો છે એની મુખ્ય મુખ્ય વાત કરી છે. એમાં નિશ્ચય વ્યવહારનું, જીવની ત્રણ અવસ્થાનું, સંસારી મિથ્યા દ્રષ્ટિ મોક્ષ માર્ગી અને સિદ્ધ મોક્ષ, અને પછી ત્રણ વ્યવહારનું વર્ણન લીધું છે. પછી આગમ અધ્યાત્મનું સ્વરૂપ કહ્યું છે. પછી અનંતતા લીધી છે, જીવદ્રવ્યની અનંતતા, પરિણામની અનંતતા. એક ચિઠ્ઠીમાં એમણે કેટલો વિષય આવ્યો છે, અનંતતા, પછી સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ, એનો હે ઉપાદેય રૂપે, પછી હે એટલે અહીંયા સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રવર્તે છે એ વિષય લીધો છે. પછી હેગની ઉપાદેય રૂપ જ્ઞાતાની ચાલનો વિચાર, આટલી વાત લીધી છે કે જે મોક્ષ માર્ગી જ્ઞાતા છે અને હે કઈ રીતે આવે છે, ઉપાદેય કઈ રીતે થાય છે, માત્ર જ્ઞેય પણ કઈ રીતે રહે છે, એના પરિણામ ચાલનો વિચાર ચિત્ર આખા બધા ખેંચ્યા. એમાં આગમ અધ્યાત્મનું સ્વરૂપ, વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ. એમાં બે આવી જાય, સ્વભાવ અને વિભાવ, પ્રકૃતિ સ્વભાવ ને બધું એમાં આવી જાય છે. વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ, કેમ કે આગમની અંદર શું છે કે પૂતગળાવું છે, જળ સ્વરૂપી છે, આત્મા જ્ઞાન સ્વરૂપી છે, પછી એ જ રીતે બાકીના ચાર દ્રવ્યો, એ બધું આગમનું નિરૂપણ છે.
બરોબર.
એટલે વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ, એમ છે એ દ્રવ્ય મૂકી દીધા. હવે એ છ માં આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ, આમ આગમ ને અધ્યાત્મ
જુદા પાડ્યા,
બે જુદા પાડ્યા. આગમ તથા અધ્યાત્મ સ્વરૂપ ભાવ આત્મદ્રવ્યના પણ જાણવા. હવે અહીંયા શું છે કે આગમ અધ્યાત્મ જે છે એ આત્મદ્રવ્યના બંનેમાં આગમ અધ્યાત્મ ઉતારે છે. તે બંને ભાવ સંસાર અવસ્થા વિશે ત્રિકાળવર્તી માનવા, આ સંસારમાં આ જગતમાં ત્રણેય કાળે અધ્યાત્મના ભાવ અને આગમના ભાવ ત્રણેય કાળે વિદ્યમાનપણે હોય જ છે. ક્યારે કોઈનો સદંતર અભાવ હોય એવો કોઈ કાળ આ વિશ્વમાં હોતો નથી. એમ કહીને એમ કહ્યું કે ક્યારે પણ મિથ્યા દ્રષ્ટિઓનો, સંસારી જીવોનો આ જગતમાં અભાવ નહીં હોય, અને ક્યારે પણ આ જગતમાં સાધકોનો અભાવ નહીં હોય કે જે અધ્યાત્મનો વ્યવહાર સાધી રહ્યા છે, બેમાંથી કોઈનો અભાવ નહીં હોય. આગમરૂપ કર્મ પદ્ધતિ છે જેનાથી, જેના દ્વારા, જે કાર્ય પદ્ધતિ દ્વારા કર્મનું બંધન થાય તેને આગમરૂપ કર્મ પદ્ધતિ કહેવામાં આવે છે. આટલું ટૂંકી વાક્ય બાંધી છે, આથી વધારે નથી લીધું. આગમ રૂપ કર્મ પદ્ધતિ છે એમાં બધું આવી ગયું એક વાક્યમાં. અનંત પ્રકારના કર્મના અને જીવના વિકારી પરિણામ ને નિમિત્ત નિમિત્ત સંબંધનો સમાવેશ થઈ ગયો. આગમરૂપ કર્મ પદ્ધતિ છે, અધ્યાત્મ સ્વરૂપ શુદ્ધ ચેતના પદ્ધતિ છે, અધ્યાત્મ પદ્ધતિ છે, આ અધ્યાત્મ લેવું છે એમાં અધ્યાત્મ સ્વરૂપ શુદ્ધ ચેતના પદ્ધતિ છે, જ્યાં આત્માના પરિણામ શુદ્ધ થાય એને અધ્યાત્મ પદ્ધતિ કહેવામાં આવે છે. તેનું વિવેચન કે કર્મ પદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. દ્રવ્યરૂપ તો પૂદગળના પરિણામ અને ભાવરૂપ પૂદગળાકાર આત્માની અશુદ્ધ પરિણતિ રૂપ પરિણામ છે. આ રીતે દ્રવ્યરૂપ તો પૂદગળના પરિણામ છે, એમાં ભાવરૂપ પૂદગળાકાર એટલે પ્રકૃતિના ભાવ ધારણ કર્યો. કર્મના પરમાણુ એ જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અંતરાય આઠે પ્રકારના જે ભિન્ન ભિન્ન પ્રકૃતિનો ભાવ ધારણ કર્યો તે ભાવરૂપ પૂદગળાકાર એમ કીધું. પૂદગળના પરિણામ છે, દ્રવ્યરૂપ પૂદગળના પરિણામ છે અને જીવના તેવા તેવા અશુદ્ધ ભાવ થાય તે ભાવરૂપ પૂદગળાકારે પૂદગળના આશ્રયે કર્મના ઉદયમાં તન્મય થઈને ભાવરૂપ જે આત્માની અશુદ્ધ પરિણતિ રૂપ પરિણામ થયા પૂદગળાકારે ક્રોધ માન માયા લોભ જેવી જેવી પ્રકૃતિ છે તે બંને પરિણામ આગમ રૂપ ગયા. જીવના વિકારી પરિણામ પણ આગમમાં જાય છે અને પૂદગળના પરિણામ પણ આગમમાં જાય છે, કેમ કે આખા કર્ણાનું વર્ણન આગમમાં આવે છે. પરિણામ કર્મના પરિણામ, કર્મના પરિણામની પ્રકૃતિ, એના અનુભાગ, એની સ્થિતિ, પ્રદેશ, એ બધા વિભાગો, એના પછી નિષેકો, એના સ્કંધો, વર્ગ વર્ગણાઓ, બધા અનેક ભેદે જે કર્મનું વર્ણન આવે છે એ બધું આગમ પદ્ધતિમાં જાય છે. બરાબર. મને પૂદગળનું વર્ણન છે પણ એ બધું આગમમાં જાય છે. એ આગમ હું એટલું થાપી દીધું, બસ ચાર લીધી. હવે શુદ્ધ ચેતના પદ્ધતિ શુદ્ધાત્મ પરિણામ તે પણ દ્રવ્યરૂપ તથા ભાવરૂપ એમ બે પ્રકારે છે. દ્રવ્યરૂપ તો જીવત્વ પરિણામ છે, જીવત્વ પરિણામ એટલે મૂળ શુદ્ધ સ્વભાવ તે દ્રવ્યરૂપ છે. ધ્રુવ દ્રવ દ્રવ્યરૂપ તો જીવત્વ પરિણામ છે તથા ભાવરૂપ જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ અનંત ગુણ પરિણામ છે અથવા ગુણ પરિણામ છે તે ભાવરૂપ છે અને દ્રવ્ય પરિણામ છે તે દ્રવ્યરૂપ છે. એ બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા એ આગમ તથા અધ્યાત્મ બંને પદ્ધતિમાં અનંતતા માનવી, એના ભેદ લેવા જાઓ તો અશુદ્ધતાના અનંત ભેદ અને શુદ્ધતાના પણ તારતમ્ય ભેદે અનંત ભેદ, જાતિ ભેદે એક ભેદ ને એક જ જાતિ, સમ્યક દર્શન થી માંડીને મોક્ષ પર્યંતની એક જાતિ છે. તારતમ્ય અપેક્ષાએ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટના ત્રણ ભેદ લઈએ એક એક માં અનંત, કેમ કે એક પર્યાય ને અનંત ગુણ વિભાગ પ્રતિષ્ઠિત છે ને એટલે એના અનંત ભેદ ગણવામાં આવે છે. અને સ્થૂળ એના લઈએ તો એક ગુણ સ્થાનમાં શુદ્ધતાના અસંખ્ય ભેદ, ચોથા ગુણ સ્થાનના અસંખ્ય ભેદ, પાંચમામાં અસંખ્ય, એવી રીતે ઉપર આઠમા નવમા દસમા બારમા બધામાં એ રીતે અસંખ્ય ભેદ છે. એક એક ગુણના એક એક ગુણ સ્થાનના અસંખ્ય ભેદ છે. એમ બંને આગમ અને અધ્યાત્મના પરિણામની અનંતતા જાણવી, પછી અનંતતાનું સ્વરૂપ કહે છે. ગુરુદેવશ્રીના બધા વ્યાખ્યાનો થઈ ગયા છે. આ બધા વિષય ઉપર વ્યાખ્યાનો થઈ ગયા છે. અધ્યાત્મ સંદેશ, અધ્યાત્મ સંદેશ માં વ્યાખ્યાનો થઈ ગયા. 9 વાગ્યા સુધી રાખું.
ભગવાનનો જય હો, પરમ કૃપાળુ શ્રી કાનગુરુદેવનો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.